ગયે વખતે આપણે 17 જૂન 1914 ની પ્રાર્થના જોયેલી. માતાજીએ પ્રાર્થનામાં કહ્યું છે કે પ્રભુ, મારા મનમાં, હૃદયમાં, ચિત્તમાં અવિચલ શાંતિ સ્થિર થઈ ગઈ છે. એક નિર્લેપતા, નિરપેક્ષતા, એક તદ્દન અલિપ્તતા એ સ્થિર થઈ ગઈ છે. પણ એવું લાગે છે કે મારામાં જાણે અભિપ્સાની તીવ્રતા જ રહી નથી, એવું લાગવા લાગે છે. તો પ્રભુ, મને અભિપ્સાની તીવ્રતા આપ. એ પ્રમાણે માતાજી માગણી કરે છે. માતાજી બીજું એમાં જણાવે છે કે આ અભિપ્સાની તીવ્રતા એના માટે જોઈએ છે કે મને એમ લાગે છે કે તારું કાર્ય જે અધૂરું છે એ પૂરું થાય, મારી દ્વારા તારો સંકલ્પ હોય તો મારા સ્વરૂપમાં જે તત્વો છે, સૂક્ષ્મ પાર્થિવ તત્વ, પ્રાણ તત્વ, મનસ્તત્વ, એ હાલના તબક્કે જે રીતે કામ કરે છે, જેટલી એને પૂર્ણતા મેળવી છે થોડી ઘણી, એ પ્રભુના કાર્ય માટે અધૂરી લાગી રહી છે. મને આમાં ઘણું ઘણું કામ કરવાનું બાકી છે અને એ માટે પ્રભુ હું તારું તદ્દન માધ્યમ બની રહું, નેક બની રહું, એક નિમિત્ત બની રહું, એ માટે મારે તીવ્ર અભિપ્સાની જરૂર છે, જેથી હું સમર્પણ ભાવથી, સમર્પિત ભાવથી તારા કાર્યમાં એકરૂપ થઈને જોડાઈ જાઉં. એ જ અનુભૂતિ આગળ વધી રહી છે. હવે 18 જૂન 1914 પ્રાર્થના છે. હંમેશા એ જ સંકલ્પ કાર્યમાં લાગી રહ્યો છે, જ્યાં લગી પોતાનો આવિર્ભાવ કરવાની ઘડી આવે ત્યાં લગી પેલી શક્તિ હાજર રહીને વાટ જોઈ રહી છે. એક એવું નૂતન રૂપ શોધી કાઢવું જોઈએ જે આ નવીન આવિર્ભાવને શક્ય બનાવે. અને હે પ્રભુ, તારા સિવાય બીજું કોઈ આનું જ્ઞાન આપી શકે તેમ નથી. અભિક્ષા કરવી એનો આધાર તો અમારા સમગ્ર સ્વરૂપ પર છે, પરંતુ જ્યોતિ, જ્ઞાન અને શક્તિનો પ્રત્યુત્તર આપવાનો તો તારા હાથમાં છે. ઓ, તારા વિજયની સાનિધ્યનું આનંદપૂર્ણ ગાન ગવાઈ રહ્યું છે. માતાજીને કહે છે કે પ્રભુ, તે સંકલ્પ કર્યો છે અનંત રૂપે પ્રકટ થવાનો. જે અનંત રૂપો છે એમાં પણ અસીમતાના એક પાસા તરીકે તારે પ્રકટ થવું છે. ગુલાબનું જે સૌંદર્ય હોય છે, એ સૌંદર્યનું સમગ્ર સૌંદર્ય, ગુલાબના ખીલેલા ફૂલનું સમગ્ર સૌંદર્યનું સુંદરતાનું એક પાસું એક પાકડી મારફત પ્રકટ થતું હોય છે. દરેક પાકડી એ સૌંદર્યમાં કંઈ ઉમેરતી હોય છે. એ પાકડી ન હોય તો ગુલાબનું સમગ્ર સૌંદર્ય ક્યાંક ખંડિત થઈ ગયું હોય, અધૂરું રહી ગયું એમ લાગે છે. પાકડીઓ અલગ છે, વિભાજિત છે, સ્વતંત્ર છે, છતાં પણ સમગ્ર જે સુંદરતા છે એનું એક પાસું એને ધારણ કરી રાખેલું હોય છે. એ જ પ્રકારે પ્રભુને અનંત રૂપે પ્રકટ થવું છે, એની દ્વારા પોતાની જે સમગ્રતા છે, સંપૂર્ણતા છે, પૂર્ણતા છે, જે એ પૂર્ણતાના એક એક નાના નાના પાસા દ્વારા, પાસાને એક એક વ્યક્તિ ધારણ કરે અને એની દ્વારા પ્રકટ કરે તો સમગ્ર પૂર્ણતા એક સાથે આવી શકે એવું પ્રભુનું આયોજન છે. આજે પણ વિજ્ઞાનમાં એમ જ કહે છે કે કોઈ પણ વસ્તુનો ફોટો એક જ સાઈડથી લઈએ તો સમગ્રતાનું ધ્યાન આવતું નથી. જુદા જુદા એંગલમાં જો એને ફોટા લઈએ તો થોડી સમગ્રતા આપણને સમજાય. એક વ્યક્તિ સામેથી જુદા પ્રકારે દેખાતી હોય છે, સાઈડમાંથી જુદા પ્રકારે દેખાતી હોય છે, પાછળથી જુદા પ્રકાર દેખાતી હોય છે, પણ બધા જો ચિત્ર તમે એક સાથે જુઓ ને તો તમને વ્યક્તિ સમગ્ર રીતે શું છે એ સમજાઈ શકે છે. જેને કે આપણે થ્રી ડાયમેન્શનલ વ્યૂ કહીએ એ પ્રકારનું પ્રભુનું આયોજન છે કે વ્યક્તિઓ દ્વારા એક એક પૂર્ણતાનું પાસું પ્રકટ થાય, અથવા એક પ્રકારના એક પાસાનું, એ એક પાસાની પાછી જે અનંત શેડો છે, છટાઓ છે, એમાંની એક છટા એક સ્વરૂપ દ્વારા પ્રકટ થાય, એ જ પ્રકારની સુંદરતાનું એ જ પાસાનું બીજી છટા બીજા દ્વારા પ્રકટ થાય, એ પ્રકારે પ્રભુની પરમ પૂર્ણતા છે એ દરેક વ્યક્તિ મારફત પૂર્ણ થાય, પ્રકટ થાય એવો પ્રભુનો સંકલ્પ છે. એ જે સંકલ્પ છે એ તો સક્રિય છે. માતાજી કહે છે હંમેશા એ જ સંકલ્પ કાર્યમાં લાગી રહ્યો છે, પરંતુ જો એ સંકલ્પ કાર્ય કરી રહ્યો છે તો પછી પૂર્ણતા શા માટે દેખાતી નથી? આ પ્રશ્ન નિર્માણ થાય છે. તેથી માતાજી એનો જવાબ આપી રહ્યા છે પોતાના આંતરિક અનુભૂતિથી કે જ્યાં લગી પોતાનો આવિર્ભાવ કરવાની ઘડી આવે ત્યાં લગી પેલી શક્તિ હાજર રહીને વાટ જોઈ રહી છે. પ્રભુની અતિમનસ શક્તિ જેને કહીએ છીએ આપણે, મનના ઉપરની શક્તિ છે, એ સર્વસમર્થ શક્તિ છે. સત્ય સંકલ્પ એની ક્ષમતા છે. સંકલ્પ કરતા વેદ એ વસ્તુ વાસ્તવિક બની જવાની છે, એ ક્ષણમાં બધું થવાનું છે. પરંતુ પ્રભુનું આયોજન એવું છે કે ધીમે ધીમે ઉત્ક્રાંતિ દ્વારા એ પરમ પૂર્ણતા પ્રકટ થાય એનું આયોજન છે. તેથી શક્તિ વાટ જોઈ રહી છે કે અમુક તબક્કો પૂર્ણતા આવી જાય, હાંસલ થઈ જાય, પછી એ દ્વારા એને અનુરૂપ પ્રકટ થવું, એ રીતે વાટ જોઈ રહી છે. નાના બાળકોને રસ લેવા માટે એક નાનકડું લાકડાનું રમકડું જપાનમાં ઉપયોગમાં કરે છે, આપે છે રમવા માટે. એમાં એવું હોય છે કે નાનકડી ડબ્બી હોય છે, એમાં ચોકલેટ મૂકેલી હોય છે, એ ડબ્બીને આટાથી બંધ કરી દે છે, એને એના કરતાં થોડીક મોટી ડબ્બીમાં રાખવામાં આવે છે, એને બંધ કરવામાં આવે છે. એમાં 8-10 ડબ્બીઓ એક પર પેક કરેલી હોય છે, પછી એને રમવા આપી દે છે. ઓલાને ઓલ ચોકલેટ શોધવા માટે એને કેટલી ડબ્બી ખોલવી પડે છે, એમાં રમત રમતા 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 છેલ્લે એને ચોકલેટ મળે છે. આ જ પ્રકારનું પ્રભુનું આયોજન છે કે એને જે દિવ્ય આનંદ છે, પરમ પ્રભુનો પૂર્ણ આનંદ છે, એ આપણને આપવાનો છે. એ આપણી ચોકલેટ છે, સમજો, આપણે આપણા માટે રાખેલી ચોકલેટ છે, પણ એ ચોકલેટને નાની ડબ્બીઓમાં ફિક્સ કરી રાખ્યું છે. આપણે એક એક ડબ્બી ખોલતા જવી પડશે, એટલો આપણો વિકાસ કરવો પડશે. એટલો વિકાસ કરશું તો એ લેવલનો આનંદ, એ કક્ષાનો આનંદ આપણને પ્રકટ થાય છે. આપણે પણ જાણીએ છીએ કે ભૌતિક આનંદ પણ છે. તમને કોઈ મીઠાઈ ખાવા આપે તો ખાતા વખતે જે આનંદ આવે છે એ પણ એકદમ સ્થૂળ આનંદ છે. કોઈ તમને માન આપે તો એના કરતાં વધારે સૂક્ષ્મ આનંદ છે. સત્તા મળે તો એક સેટિસ્ફેક્શન મળે છે, એનો આનંદ જુદો છે. કોઈ સાહિત્યકાર કોઈ કવિતાને સર્જન કરતો હોય છે, એ સર્જન કર્યા પછી જ્યારે કવિતા ફરીવાર વાંચતો હોય છે એનો આનંદ એના કરતાં સૂક્ષ્મ હોય છે. કોઈ મોટો ગ્રંથ પૂર્યા કર્યા પછી છેલ્લી લીટી લખ્યા પછી એને એક સેટિસ્ફેક્શન હોય છે કે ઓ, મારું બહુ મોટું કામ પૂરું થયું. એ વખતે જ્યારે એ લખેલી ડાયરીઓ અથવા ગ્રંથ તરફ જોતો હોય છે એનું સેટિસ્ફેક્શન જુદા પ્રકારનું હોય છે. ધ્યાનાવસ્થામાં પ્રભુની થોડીક ઝાંખી થાય એનો આનંદ એના કરતાં ઉચ્ચ પ્રકારનો છે. ગાઢ ધ્યાનમાં પ્રભુ સાથે એકરૂપતા સદાઈ જાય એના પ્રકારનો ઉચ્ચ પ્રકારનો આનંદ છે. અને પરમ પ્રભુ સાથે કાયમ સ્વરૂપે એકરૂપ થઈ જવાય એના કરતાં આનંદ શ્રેષ્ઠ છે. અને અંતિમ આનંદ એ છે કે પ્રભુ સાથે એકરૂપતામાં થઈને ફક્ત પ્રભુના સ્વરૂપ સાથે એકરૂપતા નહીં પણ પ્રભુના કાર્યમાં પણ નિમિત્ત બનીને એ કાર્યમાં પણ એકરૂપ થઈ રહ્યું એ અંતિમ પૂર્ણતા છે. પૂર્ણતાઓની વિવિધ કક્ષાઓ છે આવી રીતે. અને જેમ જેમ આ ઉત્તમ પ્રકારની પૂર્ણતા અને આનંદ આપણે મળતો જાય છે એમ આપણી ચેતના વિકાસ પામતી જતી હોય છે. પણ જ્યાં સુધી એ તબક્કો પ્રાપ્ત થાય નહીં ત્યાં સુધી આપણને એ આનંદ, એ પૂર્ણતા પ્રાપ્ત થતી નથી. વિજ્ઞાનમાં પ્રયોગ કરવામાં આવે છે ને, કે એક કાચના ગ્લાસ એવું હોય છે કે એક ગ્લાસમાં જુદી જુદી લેવલે નળીઓ બેસાડેલી હોય છે, નળી દરેક એક એક ટાંકામાં જેને ગોઠવેલી હોય છે, અને એ પ્રમાણે નક્કી થાય છે કે અમુક લેવલે પાણી આવે તો એક ટાંકો ભરાઈ જાય, બીજા લેવલે આવે તો બીજો ટાંકો ભરાઈ જાય, ત્રીજા લેવલે ત્રીજો ટાંકો ભરાતો જાય છે, નીચેની નળીઓ બંધ થતી જાય, ઉપરના લેવલે ટાંકા ભરાતા જાય છે. એ પ્રકારે આ આપણી ઉત્ક્રાંતિ છે કે જ્યાં સુધી આપણે અમુક તબક્કાની પૂર્ણતા, શુદ્ધતા અને ઇન્ટેગ્રિટી, આપણા બધા તત્વોમાંનો સમન્વય નથી સાધી શકતા ત્યાં સુધી તે કક્ષામાં સક્રિય બનતો સંકલ્પ આપણામાં પ્રકટ થતો નથી. આપણે અનુભવ હશે કે કોઈ પણ એક વસ્તુ તમે એક ગ્રંથ વાંચતા હશો, સાવિત્રી વાંચતા હશો, તો જે કક્ષાની આપણા ચેતનાનો વિકાસ હશે એ લેવલની વસ્તુઓ જ આપણને સમજાશે. સાવિત્રી પ્રથમ વખતે વાંચો, દર વખતે તમને નવો અનુભવ આવશે. બીજી વખત વાંચશો તો એમ લાગશે, ઓહો ગઈ વખતે આ વસ્તુ મને સમજાઈ જ નથી, આ વખતે થોડી વધારે સમજાય છે. ત્રીજી વખતે એના કરતાં વધારે સમજાય છે, ચોથી વખતે એના કરતાં વધારે સમજાય છે. આપણા ચેતનાના વિકાસ અનુસાર આપણું જ્ઞાન, આપણી અંદરની સમજણ, જ્યોતિ જેને કહેવાય, પ્રકાશ, અને આપણી કાર્ય પદ્ધતિ એ સુધરતી જાય છે. માતાજી આ રીતે વાત કરે છે કે એ શક્તિ તો પ્રચંડ શક્તિ છે, અતિમનસ શક્તિ તો પ્રચંડ છે, પણ એ આપણામાં સક્રિય તબક્કાવાર થાય છે. એકદમ પહેલા જ ધડાકે સક્રિય ન થતી. જે તબક્કાનો આપણો વિકાસ હશે, આપણા તત્વો શુદ્ધ થયેલા હશે, ધારણ કરવાની ક્ષમતા હશે આ શક્તિને, એટલા પ્રમાણમાં જ એ ધારણ કરશે, એના કરતાં વધારે નહીં. કારણ એ પ્રચંડ શક્તિ જો વધારે પ્રમાણમાં આવી જાય તો આપણા તત્વો ભાંગી જાય છે, એમાં વિકૃતિ આવી જાય છે. માતાજી સાધનામાં ઘણી વખત કહેતા કે તમે અભિપ્સા સેવો પરંતુ કર્ષણ કરો નહીં. આ બે શબ્દો બહુ મહત્વના છે. અભિપ્સા સેવો પરંતુ કર્ષણ કરો નહીં. અભિપ્સા સેવી સેવી એટલે પ્રભુ હું તને સમર્પિત છું, મારા માટે જે યોગ્ય હોય તે તું વાત. આ પ્રકારની નમ્રતાથી પ્રાર્થના કરવી એટલે આપણી જેટલી યોગ્યતા હશે એ પ્રમાણમાં પ્રભુ આપણને જ્ઞાન આપતો હોય છે, અને એને કારણે આપણા જે તત્વો છે એ વિકૃત થતા નથી, દબાઈ જતા નથી, કચડાઈ જતા નથી, એ ખીલતા રહે છે. કોઈ પણ વસ્તુને જરૂરી કરતાં વધારે શક્તિ મળે તો એમાં વિકૃતિ આવે છે. ભાખરા નાનગલ ડેમ જ્યારે બંધાયો અને એને કારણે પાણીની રેલમછેલ થઈ ગઈ તો બીજે જ વર્ષે ખેડૂતોએ કમ્પ્લેન કરવાની શરૂઆત કરી, આજુબાજુના ખેડૂતોએ, કે અમારા ખેતરના પાણીનું તળ એટલું ઊંચું આવી ગયું છે, એટલો બધો કાદવ થઈ ગયો છે કે એમાં ઘઉં પાકતા જ નથી, જીવડા 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 થઈ ગયા છે, અળાઈઓ થઈ ગઈ છે, એ બધો આ બી ખાઈ જાય છે, કે કંઈ પાકતું જ નથી અમારે. પાણીની રેલમછેલ નહોતી તો ઘઉં પાકતા નહોતા, અને પાણીની રેલમછેલ થઈ ગઈ તોય ઘઉં પાકતા નથી. કોઈ પણ વસ્તુ અતિરેક ટાળવો હોય છે, અતિશયતા કોઈ વખત નહીં, મધ્યમ માર્ગથી જ ચાલવું જોઈએ. જે ગૌતમ બુદ્ધે કીધેલું છે, એક વખત ઝાડ નીચે ધ્યાનસ્થ બેઠા હતા, એ વખતે એમનો અનુભવ છે કે ખૂબ ઉગ્ર તપશ્ચર્યા કર્યા હતા, શારીરિક તપશ્ચર્યા, ઉપવાસ, ઊંઘવું જ નહીં, જાગતા રહેવું, સતત ધ્યાનમાં મગ્ન રહેવું, ખૂબ પ્રયત્ન કર્યા હતા, પણ થાકતા જતા હતા, અવસાદ આવતો હતો, થાક આવતો, થાક લાગતો હતો, નિર્બળતા જણાતી હતી, અશક્તિ જણાતી હતી. એટલે વિચાર કરતા હતા કે હું કંઈ ખોટું કરું છું, ક્યાંક મારી ભૂલ થાય છે. ત્યાંથી જે ઝાડના નીચે બેઠા હતા એના પાસેથી એક પગડંડીથી એના પરથી ત્રણ ચાર વેશ્યાઓ જઈ રહી, અને એ લોકોનો કાર્યક્રમ હતો પડખેના ગામડામાં, અને બધા વાદ્ય સામગ્રીઓ લઈને જતા હતા. એમાં જે મુખ્ય વેશ્યા હતી, જે મુખ્ય હતી, એ બીજાને કહેતી હતી કે તારા વીણાના તાર તે બરાબર ગોઠવી રાખ્યા છે ને, બરાબર સેટ કરી રાખ્યા છે ને, એને સમજાવતી હતી એટલો પણ ટાઈટ કરાય નહીં કે તાર તૂટી જાય, એટલો ઢીલો પણ રખાય નહીં કે બેસુર અવાજ આવે. એ જ યોગ્ય પ્રકારે તાર તાણેલો હોય તો યોગ્ય પ્રકારનો સૂર નીકળશે. અને આ વાક્ય જ્યારે ગૌતમ બુદ્ધે સાંભળ્યું ત્યારે એમને મધ્યમ માર્ગનો માર્ગ સમજ, પ્રભુ કેવી રીતે આપણને સમજાવતા હોય છે આનો આ બહુ બહુ ખાસ ઉદાહરણ છે. કે ગૌતમ બુદ્ધની અભિપ્સાઈ હતી કે પ્રભુ મને માર્ગ બતાવો, હું આ ખોટા માર્ગે જઈ રહ્યું છું એવું મને લાગે છે, આ જે સામે જે પરિણામો દેખાય છે આ તો ખોટા પરિણામ દેખાઈ રહ્યા છે મને, મને માર્ગ જડતો નથી. અને એ અભિપ્સાની વચ્ચે જાણે પ્રભુએ એ વેશ્યા દ્વારા સમજાવ્યું કે હે ગૌતમ બુદ્ધ, મધ્યમ માર્ગને અનુસાર, એટલું શરીરને ખેંચ નહીં કે ભાંગી પડે, એટલું સુખ પણ આપવું નહીં કે આળસું થઈ જાય. શરીરને તમે એકદમ કસરત કરવી જોઈએ, રમત રમવી જોઈએ, વાંચવું પણ જોઈએ, પોષણ પણ આપવું જોઈએ, સ્વચ્છતાએ રાખવી જોઈએ, બધા પ્રકારને વ્યવસ્થિત રાખો, ફૂલ હેલ્થ જેને કહેવાય એવા હેલ્થમાં જો શરીર રાખશો તમે તો એ પ્રભુનું કાર્ય સારું કરી શકશે. અને જેમ આપણે કહીએ ને કે ઓવર ઓઇલ કરેલું એન્જિન હોય તો બેસ્ટ પરફોર્મન્સ આપે, સારામાં સારું પરફોર્મન્સ આપે, માઇલેજ આપે. વાહન જો ઓવર ઓઇલ કરીએ તો વધારે વધારે માઇલેજ આપે. એ પ્રકારે શરીરને એટલું તંદુરસ્ત, આંતરિક રીતે, યોગિક રીતની વાત કહું છું હું, મસલ બિલ્ડિંગની વાત હું નથી કરતો. શરીર જે તમને વારસામાં જે એને સ્વરૂપ મળેલું છે, દુબળું હોય, પાતળું હોય, વધારે ભારે હોય, જે કંઈ ચહેરો મોરો હોય, રંગરૂપ હોય એ, પણ તમારા જો આંતરિક આરોગ્ય હશે તો ચહેરા પર તેજ પ્રકટ થયા સિવાય રહેશે નહીં. એ આત્માનું તેજ છે, આરોગ્યનું તેજ છે. આત્મા શુદ્ધ સ્વરૂપે વધારે પ્રકટ થઈ શકે એનું તેજ હોય છે ચહેરા પર. એ રીતે આપણે આંતરિક આરોગ્ય જાળવવાનું હોય છે. એ પ્રકારે જાણે આ ગૌતમ બુદ્ધને સમજણા મળી અને ગૌતમ બુદ્ધે પછી પોતાનો મધ્યમ માર્ગ સ્વીકાર્યો છે. ઉત્ક્રાંતિમાં કાયમ મધ્યમ માર્ગે જ જવાનું છે. માતાજી કહે છે કે આપણે 7 કલાક મિનિમમ ઊંઘ લેવી જ જોઈએ, બહુ જાગરણ કરવું નહીં. અમુક ઉંમર થતાં ઊંઘ ઘટતી જાય છે, તો એ ઘટતી પ્રમાણે તમે નોર્મલી ઘટાડો એ વસ્તુ જુદી છે, પણ યુવાન વયમાં 7 થી 8 કલાક ઊંઘ તો લેવી જ જોઈએ તમારે. પણ 8 કલાક કરતાં ઊંઘ વધવી પણ ન જોઈએ, સૂતા છો, પડ્યા છો એવું પણ ન જોઈએ આપણે. એ આળસ છે, પછી એ આળસ છે, આળસ આળોટ્યા કરીએ આપણે એવું નહીં. ઊંઘ પૂરી થઈ, ફ્રેશ થઈ જાઓ એટલે આપણે ઊભા થવું જોઈએ. મોબાઈલ ચાર્જ કરવા મૂકીએ, ફૂલ્લી ચાર્જ લખે છે એટલે તરત સ્વિચ ઓફ થઈ જાય છે પોતાને મળે, પછી ચાર્જ થતો નથી. એવી રીતે આપણી બેટરી પણ આખા 7 કલાકમાં ફૂલ ચાર્જ થઈ જવી જોઈએ. એક વખત ઉઠ્યા એટલે પછી ફ્રેશ, પછી પછી આખા દિવસનો કાર્યક્રમ તમારે તદ્દન એક્ટિવિટી એક પછી એક શાંતિથી, એકદમ નિર્મળ મનથી, એક અવિચલ મનથી ધીમે ધીમે શાંત થવું જોઈએ. ખોટા વિચારોમાં આપણી શક્તિ વેડફાવી ન જોઈએ. બ્રશ કરતા તો એકદમ શાંત થઈ જાઓ, પ્રસન્ન ચિત્ત, પ્રસન્નાત્મા. ગીતામાં વર્ણન છે કે સાચો યોગી હોય છે પ્રસન્નાત્મા હોય છે. દરેક વસ્તુમાં એ એટલો એકાગ્ર થઈ ગયેલો હોય છે, એટલો એને આનંદ આવતો હોય દરેક વસ્તુમાં, કે બ્રશ કરતો હોય તો બ્રશ કરવામાં જ એકાગ્ર હોય છે, બધા દાંત વ્યવસ્થિત સાફ થાય છે કે નહીં એની જ કાળજી લેતો હતો. એ વખતે વિચાર કરતો હતો મારે ત્યાં જવું છે ને અહીંયા જવું છે ને આ કરવું છે ઓલું કરવું છે, એવા ઉધામાં નહીં ખોટા. આપણું મન એવું વિચિત્ર આપણે એને ઘડી નાખ્યું છે કે વર્તમાન કાળમાં ઠરીઠામ થતું જ નથી, ભવિષ્યકાળમાં ચાલી જાય છે અથવા ભૂતકાળમાં ચાલી જાય છે, ભવિષ્યકાળમાં જાય છે અથવા ભૂતકાળમાં થાય છે. વર્તમાન કાળમાં જે તમે ક્રિયા કરતા હો છો એમાં તદ્દન એકાગ્રતા અને મેક્સિમમ પરફેક્શન લાવવાનો પ્રયત્ન કરશો, એકાગ્રતા સાધશો, તો તમને પોતાની વડે આંતરિક આનંદ પ્રકટ થવો છે. એ પ્રસન્નાત્મા પ્રસન્નાત્મા થવાની આ સાધના છે કે સદા આપણે જે કાર્ય કરતા હોઈએ એમાં તદ્દન એકાગ્ર થઈ જાઓ, બાકી બધું સાઈડમાં મૂકી દો, બાકી વસ્તુ આપણે ભૂલી જ જાઓ બધી. અત્યારે આ જ કામ છે ને, આના સિવાય મારે બીજું કોઈ કામ નથી. એટલી પૂર્ણ એકાગ્રતા સાથે કરશો એટલે કામ પરફેક્ટ થશે. માતાજી એમ કીધું, તમે જો ઉતાવળમાં બટન બંધ કરશો ને તો વ્યવસ્થિત નહીં બટન બળાય, ઉપર નીચે ગોઠવાઈ જશે, પાછા તમારે ખોલવા પડશે, પાછા બંધ કરો, સમય વેષ્ટ્ય થશે. એ પ્રમાણે સમજીને બરાબર કે ક્રમશઃ તમે બંધ કરશો તો ઓછા સમયમાં તમારું કામ પતી જશે, ઓછામાં ઓછા સમયમાં પરફેક્ટ વર્ક. એ પ્રકારની એક એક હેલ્ધી વલણ આપણા જીવનમાં આપણે કરવું પડશે. કોઈ પણ કાર્ય કરો એકદમ શાંતિથી, અવિચલ શાંતિમાં રહીને, એકદમ સુસ્થિરથી, કોઈ ઉતાવળ નહીં, કોઈ ગાંગા થવાની જરૂર નહીં, કોઈ ઉશ્કેરાટ નહીં, એ પ્રમાણે કરો અને વર્તમાન કાળમાં જીવતા શીખો. ભવિષ્યકાળની ચિંતા કરતા નહીં, જે કંઈ થવાનું છે એ થવાનું છે, પ્રભુનું જે કંઈ ઈચ્છા હશે એ પ્રમાણે થવાનું છે. આપણે ચિંતા કરવાથી કાંઈ ચેન્જ થતો નથી. આપણા જીવનમાં જે કંઈ સુખો દુઃખો સમસ્યાઓ આવવાની છે એ આવવાની જ છે. એ સમજીને એ સમસ્યા જ્યારે વર્તમાન કાળમાં આવે ત્યારે પછી વિચાર કરવાનો કે આનો મારે કેમ કરવું. ત્યાં સુધી કોઈ ચિંતા કરવાની નહીં. અને પ્રભુનું આયોજન તો એવું હોય છે કે આપણને જે સમસ્યારૂપ લાગતું હોય છે, દુઃખરૂપ લાગતું હોય છે, એ ખરેખર આપણને મહાદુઃખમાંથી બચાવવા માટે નાનું દુઃખ આડે રાખેલું હોય છે, નાનું દુઃખ આડે રાખેલું હોય છે. સાંઈબાબાનો એક દાખલો આપું છું, ઘણી વખત આપું છું, કદાચ અહીંયા આપ્યું પણ છે મેં. એમના શિષ્યને પુત્ર નહોતો, એક ખૂબ સેવાભાવથી સેવા કરતો હતો, રાત દિવસ એ સાંઈબાબાની સેવા કરતો, ઇતકે એટલે દોડીને કામ કરી આવે, દોડીને કામ કરી આવે, બોળો માણસ હતો. બસ એને કહો છે બાબાનું કામ કરવું એ મારી સાધના, બીજું કંઈ નહીં. એક દિવસે બાબાએ પૂછ્યું હસતા હસતા કે અરે ભલા માણસ, તો આટલી બધી મારી સેવા શા માટે કરે છે? કે બાબા મને બહુ દુઃખ છે, મારી પત્નીને અમને દીકરો નથી અને મારું પત્નીને બહુ દુઃખ છે. હું તો સમજી શકું છું પણ મારા પત્નીને બહુ દુઃખ છે કે અડોશ પડોશની સ્ત્રીઓ મેણા મારે છે ને, એને બહુ દુઃખ થાય છે, મને એક દીકરો આપો અથવા દીકરી આપો તમારી ઈચ્છા હોય તો. સાહેબ બાબા કે બેટા તારા આ જન્મમાં તને દીકરો નથી, અને નથી ને એ પ્રભુની કૃપા માનજે, આવતા જન્મમાં તને વધારે દીકરા છે. કે તો કે નહીં બાબા એમ કરો, આવતા જન્મનો એક દીકરો મને આપી દો, કે એક દીકરો મને આપી દો. સાંઈ બાબા કે તું રહેવા દે, પ્રભુના આયોજનમાં આપણે સકળ ડકળ કરાય નહીં. ના કે ખરેખર મને એક દીકરો આપી દો, કે આવતા જન્મે ત્રણ હોય તો મને આવતા જન્મે બે જ આપજો, કે મને એક દીકરો મને આ જન્મે આપી દો એટલે મારું તો શું. તારી ઈચ્છા કે હું પ્રભુને વિનંતી કરું તો પછી જો તું વધારે દુઃખી થાય તો મને કહેતો નહીં. થઈ સાંઈ બાપાએ કીધું કે ભલે પ્રભુ તને પ્રભુને અલ્લાને કે પ્રાર્થના કરું છું પ્રભુને કે તને દીકરો થાય. એક વર્ષ પછી એને ત્યાં દીકરો જન્મ્યો, દીકરો અપંગ જન્મ્યો અને તબિયત સારી રહે નહીં, માનલું રહે. એટલા બધા હેરાન થઈ ગયા, એટલા બધા હેરાન થઈ ગયા મા બાપ કે આના કરતા તો દીકરો નહોતો એમ અમે સુખી હતા, એ વખતે અમે નહોતા એમાં અમે સુખી હતા. ખરેખર પ્રભુનું આયોજન આ રીતનું હોય છે કે આ કોઈ સમસ્યા આપણા જીવનમાં હોય, ઉણપ હોય, એના માટે એને ખોતરતા ન રહીએ. આપણે સમસ્યા છે, પ્રભુની ઈચ્છા છે, માન્ય વાત પતી ગઈ, આગળ ચાલ્યા જાઓ. જીવનના એટલા બધા સુખો આપેલા છે, એમાંનો એક સુખ ન હોય તો એમાં વાંધો શું? આપણે ક્યાંક જમવા ગયા લગ્નમાં, અનેક પ્રકારની મીઠાઈ છે, એક મીઠાઈ ન મળી બોલો કે ખલાસ થઈ ગઈ છે, તો ઓકે ખલાસ થઈ ગઈ, એમાં શું છે? જે છે એમાં આનંદ માનો ને. આપણે જેમ આપણે વ્યવહારિક રીતે કરી લઈએ છીએ એ રીતે આપણે જીવનમાં પણ જે કંઈ પ્રભુનું આયોજન છે એ માન્ય કરતા શીખે. પ્રભુ તારું જે આયોજન છે ઇટ ઇઝ અ પરફેક્ટ ફોર મી, મારી કોઈ અપેક્ષા નથી. આ પ્રકારની સમાધાન વૃત્તિ નિર્માણ કરીને જીવવું એને કહેવાય છે પ્રસન્નાત્મા. એને પછી ખોટ લાગતી નથી, એને પીડા લાગતી નથી. પ્રભુ ખરેખર એવું કરતો હોય છે એના આવતા જન્મમાં એ વ્યક્તિને ત્રણ બાળકો આપેલા, એમાં બે બાળકો હમણે સાંઈબાબાએ કીધું બંને બાળકો એટલા હોશિયાર હશે કે તને એક સુખી સુખી કરી નાખશે, ત્યારે એક સમાધાન હશે. મારે ત્રણ બાળકો છે, એક માંદો હોય તો શું વાંધો, એને હું સાચવી લઈશ. બે બાળકો તો મારા બધી રીતે આગળ વધી ગયા છે, હવે અહીંયા તો એક જ બાળક, અને એ પણ આવું નીકળ્યું એટલે વધારે દુઃખી થયું. વધારો પ્રભુના આયોજનમાં આપણે સકળ ઢકળ કરવાની નહીં. એ કંઈ આપણે કરી આવ જે કંઈ જીવનમાં આપે છે મારા માટે યોગ્ય છે. જેવી પત્ની, જેવો પતિ, જેવા બાળકો, જેવું કુટુંબ, જે આર્થિક પરિસ્થિતિ, જે સામાજિક સ્થિતિ, જે સત્તા, જે કંઈ આપેલી છે, આઈ એમ સેટિસ્ફાઈડ. આવે આનંદ છે, જાય આનંદ છે. એ પ્રકારની એક પૂર્ણ સંતુષ્ટ આત્મા એવા બની રહેવું, એને કહેવાય છે પ્રસન્ન આત્મા. આ બહુ જરૂરી છે સાધના માટે, આપણા માટે. અહીં માતાજી એ પ્રકારનો ભાવ વ્યક્ત કરી રહ્યા છે કે પ્રભુ તારી દિવ્ય શક્તિ તો સતત સક્રિય હોય છે, પણ જ્યાં સુધી અમારામાં લાયકાત ન હોય ત્યાં સુધી વાટ જોતી હોય છે. કારણ કે એ સક્રિય બને તો અમે વધારે દુઃખી થઈ જઈએ છીએ. અમારા જે કંઈ અમે પ્રગતિ કરી છે એ કચડાઈ જાય છે, મરી જાય છે, વિકૃતિ નિર્માણ થાય છે. ઘણા જણા ઉગ્ર સાધના કરતા હોય છે, ગાંડા બની જાય છે, વિક્ષિપ્ત બની જાય છે. તમે ઘણા સાધુ સંતો જુઓ તમે, એવા હોય છે કે એમાં શક્તિ હોય છે, આધ્યાત્મિક શક્તિ હોય છે, પણ ગાંડા જેમ વર્તતા હોય છે, પથ્થર મારો કરે, નામ કરે, ઓલું કરે, વિક્ષિપ્ત થઈ જતા હોય છે. એમની પ્રકૃતિ વિકૃત થઈ ગયેલી હોય છે, રૂપાંતર પામેલી નથી એમની પ્રકૃતિ. આ પ્રકારની સિદ્ધિ છે. આ ક્યારે થાય છે? કર્ષણ કરે તો. સંકલ્પ બળથી પ્રભુની દિવ્ય શક્તિને પોતાની અંદર ખેંચી લાવવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે એ શક્તિ એ સંકલ્પ બળથી નીચે અવતરણ પામે છે, અને એને કારણે એના તત્વોમાં, મનમાં, પ્રાણમાં, શરીરમાં વિકૃતિઓ નિર્માણ થવા લાગે છે. જેમ મેં ભાખરાના અંગલનો દાખલો આપ્યો, પણ એવું નહીં કરવું છે. સેફેસ્ટ સાઈડ ઇઝ ધ મધ્યમ માર્ગ. અભિપ્સાશો, પ્રભુ મને જે યોગ્ય હોય, મારા જીવનમાં ખૂટે છે એમ લાગે છે, તારી ઈચ્છા હોય તો આપજે, તારી ઈચ્છા હોય તો આપજે, તારી ઈચ્છા હોય તો આપજે. એ પ્રકારે સતત કરો. પ્રભુને યોગ્ય લાગશે, આપશે. આપણા માટે હાનિકારક હોય નહીં આપે. આ પ્રકારની સતત સંતુષ્ટ રહેવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. માતાજી કહે છે કે એક એવું નૂતન રૂપ શોધી કાઢવું જોઈએ જે આ નવીન આવિર્ભાવને શક્ય બનાવે. આપણે સાધનામાં આપણને માર્ગદર્શન મળે છે કે મારે સાધનામાં આગળ શું, કયા પ્રકારની સાધના કરવી જરૂરી છે, હવે આ તબક્કે મારે કેવી રીતે સાધના કરવી, એનું માર્ગદર્શન આપણને અચૂક આંતરિક રીતે મળતું જ હોય દરેકને. હું આગિયાનો દાખલો આપું છું કે આગિયો એક જ ચમકે તો એને 2 ફૂટનું દેખાય છે આગળ કેમ જવું. એ 2 ફૂટ ત્યાં પ્રવાસ કરે ત્યાં બીજો ચમકારો થાય છે, બીજા 2 ફૂટ દેખાય છે. એમ સાધનામાં આપણને અત્યારે હાલમાં કઈ પ્રકારે આપણે સાધનામાં કેવો ચેન્જ લાવવાનો, શું ચેન્જ કરવાની જરૂર છે, કેવી રીતે કરવી જોઈએ, એનું આંતરિક માર્ગદર્શન આપણને દરેકને પોતપોતાની જરૂરિયાત મુજબ મળતું જ હોય છે. એ અંતરાત્માને ઓળખીએ, એ સૂચનોને ઓળખીએ, એને સ્વીકારીએ અને સાધનાનો વિકાસ કરતા જઈએ. આપણે બીજાની સાધના સાથે તુલના કરવાની જરૂર નહીં, એ અનૈસર્ગિક વસ્તુ છે. તુલના કરવી, સ્પર્ધા કરવી, આ અનૈસર્ગિક વસ્તુ છે. એક ક્યારામાં ગુલાબ અને મોગરાનો છોડ લગાડેલો હોય તો ગુલાબ ગુલાબના રીતે જ વધે છે, મોગરો મોગરાની રીતે વધે છે. મોગરો સ્પર્ધા કરતો નથી કે મારે ગુલાબ કરતાં આગળ વધવું છે, અથવા ગુલાબ સ્પર્ધા કરતો નથી કે મારે મોગરા કરતાં આગળ વધવું છે. મોગરાનું ફૂલ એમ કહેતો નથી મારે ગુલાબના ગુલાબી થવું છે, એના જેવી સુગંધ મારે જોઈએ છે. ગુલાબ એમ નથી કહેતો કે મારે મોગરા જેવી સુગંધ જોઈએ છે, મારે વ્હાઇટ થવું છે. નહીં, દરેકનો પોતાનો નિશ્ચિત માર્ગ છે, નિશ્ચિત નિયતિ છે, એ અનુસાર એ વિકાસ કરશે. એટલે કોઈ વખત તુલના કરવાનું નહીં. ઓલો સાધક આગળ વધી ગયો, હું પાછળ રહી ગયો, મારે આમ કરવું જોઈએ. આ અહંકારની રમત હોય છે, એ રૂથલેસલી જેને કહેવાય, કઠોર રીતે એક કાપીને ફેંકી જ દેવી જોઈએ. આપણે કોઈના સાથે તુલના નહીં. આપણામાંનો દરેક વ્યક્તિ અદ્વિતીય છે, કારણ પરમ પ્રભુ પોતે અદ્વિતીય છે. અદ્વિતીયનો અર્થ એ છે કે મારું જે વ્યક્તિત્વ રચાયું છે એના જેવું વ્યક્તિત્વ જગતમાં કોઈનું રચાયું નથી. ટોટલી આઈ એમ ટોટલી ડિસ્ટિંક ફ્રોમ અધર્સ. મારું સ્વરૂપ તદ્દન નિરાળું છે અને તેથી મારી સાધના પણ તદ્દન નિરાળી છે. કોઈની સાધનાની કોપી કરાય નહીં. સમજી લ્યો, સાંભળી લ્યો, એમાંથી આપણા પ્રકૃતિને જે અનુરૂપ લાગે લઈ લ્યો, આગળ વધો. તુલના ન કરવાની હોય કે આની સાધના આમ છે ને ઓલાની સાધના આમ છે ને આ સાધના શ્રેષ્ઠ છે ઓલી સાધના તૂટી છે ને આવું નથી. પ્રભુના દરબારમાં જવાના અનંત માર્ગો છે, અનંત શોધાયેલા છે, અનંત શોધાશે, અનંત શોધવાની પ્રક્રિયા ચાલુ છે. એમાં તમે કેમ કહેશો કે આ માર્ગ ખોટો છે સાચો છે? બધા માર્ગો સાચા હોય છે, આપણી પ્રકૃતિને રૂચે એ માર્ગનો અનુસરણ કરીને આગળ વધવું જવું જોઈએ, એ જ સાચું છે. આપણું આંતરિક સત્ય જેને હા પાડે, જેને સંમતિ આપે, એ જ સાધનાનો માર્ગ સ્વીકારો. બીજા કોઈની પણ કોપી કરવા નહીં. આના ગીતા સ્પષ્ટ કહે છે, પર ધર્મો ભયાવહ. સાધના કરવું એ આપણો ધર્મ છે, આપણું દિવ્ય કર્તવ્ય છે આ જન્મનું. બીજાની સાધનાની કોપી આપણે કરવાની નથી. પર ધર્મો ભયાવહ, આપણી પ્રકૃતિ અનુસાર આપણે વિકાસ પામવાનું છે. તો આપણે જે અત્યારે છે એના કરતા ઉચ્ચ કક્ષાનું સ્વરૂપ સાધના કેમ પહોંચવાનું એનું માર્ગદર્શન આપણને મળે જ છે. એક એવું નૂતન રૂપ શોધી કાઢવું જોઈએ જે આ નવીન આવિર્ભાવને શક્ય બનાવે. આપણી સાધના ધીમેથી ઉપર ઉઠાવવાનો પ્રયત્ન, દર વખતે ઉપર ઉઠાવવાનો પ્રયત્ન કરો. અને હે પ્રભુ, તારા સિવાય બીજું કોઈ આનું જ્ઞાન આપી શકે એમ નથી. બીજી કોઈ વ્યક્તિમાં તાકાત નથી કે તમને આ બાબતમાં યોગ્ય માર્ગદર્શન આપી શકે. એ શબ્દો દ્વારા થોડો સમજાવવાનો પ્રયત્ન કરશે, એમાં થોડુંક આપણને સમજાય છે, થોડુંક નથી સમજાતું. એના શબ્દોનો આપણે આપણી રીતે અર્થ લઈ લઈએ છીએ, આપણા પોતાના અર્થ લગાડતા હોય છે, એમાં ઘણા પ્રકાર થતા હોય છે. પણ આંતરિક રીતે હૃદયમાંથી જે પ્રકટ થતું હોય છે, જે પ્રભુની વાણી હોય છે, જે આંતરપ્રેરણા હોય છે, આંતરદર્શન હોય છે અથવા શ્રવણ હોય છે, એને જ અનુસરતા આપણે શીખવું જોઈએ. એ આપણી ચૈત્ય પુરુષ રૂપી સદગુરુની, પરમ ગુરુની વાણી હોય છે, એની ગુરુ આજ્ઞા હોય છે, એને આપણે અનુસરવું જોઈએ. બાકી બધા લોકો ભલે જે કહેતા હોઈએ, આપણને યોગ્ય લાગે આંતરિક રીતે ખાતરી થઈ જાય એને અનુસરો અને આગળ વધી જાઓ. કોઈની ટીકા નહીં, ટિપ્પણી નહીં, બધા સાથે સમન્વયમાં રહેતા શીખવું જોઈએ આપણે. બીજું કોઈ આનું જ્ઞાન આપી શકે તેમ નથી. અભિપ્સા કરવી એનો આધાર તો અમારા સમગ્ર સ્વરૂપ ઉપર છે. અમારું જે સમગ્ર સ્વરૂપ છે, અમારું મન, અમારો પ્રાણ, અમારું સૂક્ષ્મ શરીર, સૂક્ષ્મ પાર્થિવ તત્વ, સ્થૂળ પાર્થિવ તત્વ, એ બધાની ક્ષમતા ઉપર અમે અભિપ્સા કરીએ. અભિપ્સા એ જે પરિણામ છે ને, એ બે ત્રણ વસ્તુઓનો મળીને છે અભિપ્સા. મીણબત્તીમાં જ્યોત પ્રકટતી હશે, એમાં મીણે કામ કરે, વાટે કામ કરે, આસપાસનો ઓક્સિજન વાયુ પણ કામ કરતો હોય છે. ઘણી ત્રણ ચાર ફેક્ટર મળીને જ્યોત પ્રકટ થતી હોય છે. એવી રીતે આપણામાં જ્યારે આત્મપ્રભા, આત્માનો પ્રકાશ, આંતરપ્રેરણાઓની જ્યોતિ પ્રકટ થતી હોય છે, ત્યારે આપણા બધા તત્વો એના સમન્વયમાં, સૌ સુસંવાદિતામાં કામ કરતા થવા જોઈએ. આપણું મન પણ એને અનુરૂપ થવું જોઈએ, આપણો પ્રાણ પણ અનુરૂપ થવો જોઈએ, આપણું સૂક્ષ્મ પાર્થિવ તત્વ પણ અનુરૂપ થવું જોઈએ, અને સ્થૂળ ભૌતિક શરીર પણ અનુરૂપ થવું જોઈએ. બધા એક સામતા, એકી સાથે સામૂહિક રીતે જ્યારે એકાગ્ર થઈ જાય છે, ત્યારે જ તે અભિપ્સા પ્રગટતી હોય છે. ચૈત્ય પુરુષને પોતાની અભિપ્સા હોય છે, પણ એને આપણું મન, પ્રાણ, સૂક્ષ્મ પાર્થિવ કે સ્થૂળ ભૌતિક તત્વ આધાર આપતા નથી, એને ગ્રહણ કરતા હોતા નથી. એને કારણે એ અભિપ્સા પૂર્ણ રૂપે, તીવ્ર રૂપે પ્રગટતી નથી. જેમ જેમ આ તત્વો જોડાતા જાય છે, એમ અભિપ્સા વધારે વધારે તીવ્ર થતી જાય છે, ઉગ્ર થતી જાય છે, વધતી જતી હોય છે. ને સોલ કન્ઝ્યુમ્પશન જેને કહેવાય છે, કે જ્યારે પૂર્ણ રીતે એ અભિપ્સા ખીલેલી હોય છે, એકાગ્ર થયેલી હોય છે, ત્યારે બધા જ તત્વો એની સાથે એકરૂપ થયેલા હોય છે. અનુભૂતિઓ પણ આપણને આવતી હોય છે, આ રીતે આવતી હોય છે. ઘણી અનુભૂતિઓ ફક્ત માનસિક તત્વમાં, મનમાં આવતી હોય છે, ઘણી પ્રાણમાં આવતી હોય છે, ઘણી સૂક્ષ્મ પાર્થિવમાં આવતી હોય છે, અને ઘણી સ્થૂળ પાર્થિવ સુધી પણ આવતી હોય છે. માતાજીએ બહુ સ્પષ્ટ વર્ણનો કર્યા છે કે અનુભૂતિના કેવા તબક્કા હોય છે, બહુ સરસ વર્ણન છે એમાં. આ સમગ્ર રીતે જ્યારે અનુભૂતિ આવતી હોય છે ત્યારે ઓલ ધ એલિમેન્ટ્સ આર કન્ઝ્યુમ્ડ, બધા જાણે એ મીણબત્તીની જ્યોતમાં જાણે બળતા હોય, બધા ઉપયોગમાં આવતા હોય એવું લાગે છે. એવી અભિપ્સાતી હોય, એ નિર્ધૂમ અવસ્થા હોય છે, એમાં પછી કોઈ અશુદ્ધિ હોતી નથી એમ છે. અભિપ્સા કરવી એનો આધાર તો અમારા સમગ્ર સ્વરૂપ પર છે, પરંતુ જ્યોતિ જ્ઞાન અને શક્તિનો પ્રત્યુત્તર આપવાનો તો તારા હાથમાં છે પ્રભુ. પણ અભિપ્સા કર્યા પછી ઉપરથી જે જવાબ આવતો હોય છે આપણને, આંતર પ્રેરણાઓ રૂપે, દર્શનો રૂપે, શ્રવણ રૂપે, જે કંઈ અનુભવતા આવતા હોય છે એમાં શું ત્રણ વસ્તુ આપણને કહેવામાં આવે છે. એક, આપણી જો ચેતના પૂર્ણ રૂપે ખીલી ઉઠેલી હોય, પ્રકટ થતી હોય, તો જ્યોતિના દર્શન થાય છે, એક અસીમ પ્રકાશની અનુભૂતિ આવવા લાગે છે, એ જ્યોતિના દર્શન છે. એ વખતે એ આત્મતત્વમાં જે સંકલ્પ પ્રકટ થયેલો હોય છે, એ સંકલ્પ આપણા જ્યારે ચિત્તમાં ઉગી નીકળે છે ત્યારે જ્ઞાન પ્રકટ થતું હોય છે. અને જ્યારે એ સંકલ્પ આપણા ચિત્તમાં પ્રકટ થાય છે, આપણે એનાથી ભાવ વિભોર થઈએ છીએ અને એના પ્રમાણે જીવનમાં કાર્ય કરવા લાગીએ છીએ, ત્યારે પ્રભુની શક્તિ રૂપે આપણા દ્વારા શક્તિ પ્રકટ થતી હોય છે. આ ત્રણ તબક્કામાં પ્રભુની શક્તિ પ્રકટ થતી હોય છે, જ્યોતિ જ્ઞાન અને શક્તિ. પ્રથમ જ્યોતિ તરીકે પ્રકટ છે. બધામાં ઘણી વખત એવું હોય છે કે જો ક્ષમતા ઓછી હોય આપણી તો જ્યોતિ દેખાતી નથી, એકદમ સંકલ્પ પ્રકટ થતો લાગે છે. ઘણા જણાને પ્રગતિ એથી પણ ઓછી હોય તો જ્ઞાન પણ મળતું નથી, પણ કાર્ય કરવાની પ્રેરણા જ ફક્ત મળી જતી હોય છે, એની કાર્ય કરતો હોય છે ફક્ત, જેની તબક્કાવાર હોય છે. પણ જ્યારે આપણે પૂર્ણ યોગી બની જઈએ છીએ, બધા તત્વોમાં સજાગ સભાન બની જાય છે, એકાગ્ર બની જાય છે, ત્યારે મન દ્વારા આપણને ચિત્ત દ્વારા પ્રકાશના દર્શન થતા હોય છે, મન દ્વારા દિવ્ય વિચારો દિવ્ય જ્ઞાન આવતો હોય છે, પ્રાણ દ્વારા દિવ્ય ભાવનાઓ અનુભવાતી હોય છે, સૂક્ષ્મ શરીર દ્વારા સૂક્ષ્મ પાર્થિવ તત્વ દ્વારા દિવ્ય કર્મ કરવાની પ્રેરણાઓ જાગતી હોય છે, અને સ્થૂળ ભૌતિક શરીર દ્વારા આપણે કર્મ તરીકે પ્રકટ કરતા હોય છે. આ નહેર છે, ઉપરથી પ્રેરણાનો જે પ્રવાહ આવતો હોય છે, આ ચાર ઘાટ હોય છે, ચાર સ્વરૂપો તરીકે પ્રકટ થતી હોય છે. જ્યોતિ તરીકે, દિવ્ય વિચારો તરીકે અર્થાત જ્ઞાન તરીકે, અને નીચે પછી ભાવનાઓ, સંકલ્પ, પ્રેરણાઓ અને કર્મ એ તરીકે, આ શક્તિ તરીકે પ્રકટ થતા હોય છે. આ તરીકે પ્રભુનો દિવ્ય સંકલ્પ આપણી દ્વારા કાર્ય કરતો હોય છે. આ માતાજી પૂર્ણ યોગમાં એક જગ્યાએ લખેલું છે પોતાનું પ્રવચન વાર્તાલાપમાં, કે ઘણી વખત એવું થાય છે કે આપણે સાધના કરતા જઈએ છીએ, એની સાથોસાથ આપણે આપણું સ્વરૂપ કેવી રીતે કાર્ય કરે છે એની પણ સમજણ આપણને આવતી જાય છે. મારું મન કેવી રીતે કાર્ય કરે છે, એ કેવી રીતે યુક્તિઓ કરે છે, પોતે પ્રકાશને ન ધારણ કરવા માટે પોતાના અજ્ઞાનને અચિતને છુપાવવા માટે કેવી યુક્તિઓ કરે છે, એ બધું આપણને સ્પષ્ટ દેખાતું હોય છે અંદર. બધું નાનું બાળક કેવી રીતે હોય છે કે પપ્પા ઓફિસેથી આવતા હોય છે, કે ફોન કરેલો હોય છે, ઘરે મમ્મીને ફોન કરેલો હોય છે કે દીકુડા માટે હું આ લઈ આવવાનો છું, આજે મમ્મીએ કીધેલું છે પપ્પા તાર માટે આ લાવવાના છે, છોકરું ઉત્સુકતાથી વાટ જોતું હોય છે, પપ્પા આવે છે, દરવાજો ખકડાવે છે, ત્યારે એ દીકુડો બારણાના પાછળ સંતાઈ જાય છે. મમ્મી કહી દે ચાકના ઈશારે છે પાછળ સંતાયો છે, પપ્પા બધું જાણતા હોય છે, પણ જાણે અજ્ઞાની છે એ રીતે કરે છે, ક્યાં ગયો ક્યાં ગયો ક્યાં ગયો, કે દેખાતો નથી દેખાતો નથી એમ, કે ક્યાં ગયો. એટલામાં તો ઓલું છોકરું હોય છે એટલું એ ઉતાવળું થઈ જાય છે, પોતે જ બોલી બેસે છે, એ પપ્પા હું અહીંયા છું, પપ્પા હું અહીંયા છું, બરાબર છે ને, તો આમ કરે છે કે નહીં, નાનપણમાં કરતી કે નહીં, બરાબર આવું હોય છે. બાળકોના સ્વભાવ છે એમનો આ રીતે કરવાનો. આપણું મન છે, આપણું પ્રાણ છે, ભાવનાઓ છે, આપણું શરીર છે, એ પણ નાના બાળકો જેવા હોય છે. છુપાવવાનો પ્રયત્ન કરે છે પણ છુપાવી શકતા નથી. અમુક સાધના કર્યા પછી કોઈ વિકાર હોય ને આપણા મનમાં નિર્માણ થાય, છુપાવવાનો પ્રયત્ન કરે, ના ના આવો મને કંઈ વિચાર આવ્યો નથી, ના ના આવો કંઈ આવ્યો નથી. કેવી વસ્તુ સ્થિતિ હોય છે. શ્રીકૃષ્ણ જેવું મૈયા મોરી મેં નહીં માખણ ખાયો, મોડે આમ માખણ ચોટેલું છે ને કે મૈયા મોરી મેં નહીં માખણ ખાયો. આપણે સમજીએ છીએ કે ભાઈ તું રહેવા દે, આ રહેવા દે. આપણે એના બાળકના જેમ સમજાવતા હોય છે, આપણા મનને સમજાવતા હોય છે, તું ભલે છુપાવવા પ્રયત્ન કરે, હું જાણું છું કે તું છુપાવવાનો પ્રયત્ન કરે છે, આવ છુપાવ નહીં, ઓપન થા, ઓપન થા. મનને સમજાવીને ફોસલાવીને સાધનામાં જોડવાનું હોય છે. તમે કઠોર રીતે એને મારશો ને તો આગું ભાગી જશે, કોઓપરેટ નહીં કરે મન પછી, એ આમ જડ થઈ જશે. ડરેલું બાળક કેમ સુન્ન થઈ જાય, એવું થઈ જાય છે, એવું ન બોલ જાય. એને ખુશામત કરો, પ્રેમથી સમજાવો, એને સાધનામાં ધીમેથી જોડો, એને પ્રોત્સાહન આપો. સમજાવી સમજાવીને જોડશો ને અને એક વખત એને સાધનામાંનો આનંદ મળવા લાગશે ને, પછી એને કેવું નહીં પડે, દોડીને પોતે આવશે. પછી દોડીને પોતે આવશે અને સાધનામાં તરફ તમે સાધના કરવા બેસો કે મન તરત પોતાને એટલું પછી એકદમ એકાગ્રતા અને લીનતા આવી જાય છે, ખબર જ પડતી નથી શું થઈ રહ્યું છે. બધું પોતાના આનંદમાં મસ્તીમાં માણસ એકરૂપ થઈ જાય છે. ન સમયનું ભાન, ન સ્થળનું ભાન, એવી પરિસ્થિતિ નિર્માણ થતી. એવી રીતે આપણે મનને ફોસલાવો, આપણા પ્રાણને ભાવનાઓને ફોસલાવો કે આ ખોટું છે, આમ ન કરાય, આપણે આપણે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ. નાના બાળકને જેમ સમજાવતો એમ સમજાવતા રહ્યો. એને એની સાથે શત્રુત્વ નહીં, મિત્રતા કેળવો. મિત્રતા કેળવશો તો એક ઇન્ટેગ્રિટી, ચારિત્ર્યની, આપણા સ્વરૂપની એક સંવાદિતા નિર્માણ કરી શકશો. અને એ જે એ સંવાદિતા દ્વારા પરફેક્શન, પૂર્ણતા પ્રકટ થતી હોય છે. એ પૂર્ણતા પ્રકટ થશે એટલે ઉર્ધ્વમાંનું જ્ઞાન પોતાને મળે, જ્યોતિ તરીકે આવશે, જ્ઞાન તરીકે આવશે, અથવા તો કાર્ય તરીકે, શક્તિ તરીકે આવશે. જે રીતે એ રીતે પ્રકટ થવા લાગે છે. માતાજીની અનુભૂતિ બહુ નાની હોય છે આમ તો, પણ એમાં એટલું બધું ગૂઢ જ્ઞાન આપેલું હોય છે સમજાવવા. ખરેખર હું તો દર વખતે કહું છું કે પ્રાર્થના અને ધ્યાન એ એવો ભૂમિયો છે સાધનાનો. આપણે દિવ્ય જીવન ન વાંચીએ તો ચાલશે, બીજા કઈ મોટા તત્વચિંતન કરનારા ગ્રંથો નહીં વાંચીએ તોય ચાલશે, પણ પ્રાર્થના અને ધ્યાન તો અચૂક વાંચો. બે વસ્તુઓ તમને, ત્રણ વસ્તુઓ મને પોતાને જીવનમાં જે ત્રણ વસ્તુઓ અતિશય ઉપયોગી થઈ છે સમજવા માટે શ્રી અરવિંદને, એ ત્રણ વસ્તુઓ છે. એક માતાજીના વાર્તાલાપો વર્ગમાંના, બીજા શ્રી અરવિંદના યોગ પર પત્રો, અને ત્રીજું આ પ્રાર્થના અને ધ્યાન. પહેલા આ ત્રણ વસ્તુ જ મને ખબર નહોતી કે આમ આ થાય, પણ મને પોતાને જ્યારે હું અભ્યાસ કરવા વાંચવા રસ લેવા લાગ્યો ત્યારે પ્રથમ મારા હાથમાં પુસ્તકો આવ્યા, એ યોગ પર પત્રો આવ્યા પહેલા, અને એ વાંચવા લાગ્યો હું. એમાંથી સમજણ થયા પછી વાર્તાલાપો આવ્યા માતાજીના, ક્લાસરૂમ ડિસ્કોર્સીસ, એ વાંચવા લાગ્યો, એમાં વધારે સમજણ મળી. અને પછી અંતે એના પછી પ્રાર્થના અને ધ્યાન જાણે હાથમાં મુકાયું. એટલું પરફેક્ટલી સમજાઈ જાય છે આપણને બધું, એમાં ક્લેરિટી એટલી બધી આવી જાય છે. ઓછામાં ઓછો નાનકડો ગ્રંથ એકદમ સીધી ભાષામાં લખાયેલો છે, પણ એમાંના વાક્યો સાદા હોવા છતાં એની અંદરનું જે ગૂઢ રહસ્ય છે એ સમજવા માટે આપણી ચેતનાનો વિકાસ અમુક તબક્કાએ જવો બહુ જરૂરી છે. એ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી પ્રાર્થના અને ધ્યાનમાં આપણને આનંદ આવશે, પ્રભુત્વ ભક્તિ વધશે, પણ અંદર જે સાધનાકીય માર્ગદર્શન બતાડેલું છે એ આપણાથી છટકી જાય છે. મને પોતાને અનુભવ છે કે જ્યારે મેં પહેલી વખત વાંચ્યું ત્યારે એ વખતે મને લાગ્યું ઘણું ઘણું મને સમજાયું, પણ બીજી વખત વાંચ્યું ત્યારે એમ લાગ્યું ઓહો આમાં ઘણી વસ્તુ મારાથી છટકી ગયેલી, ફરીવાર સમજાયું, ત્રીજો સમજાયું, ચોથી વખત મને લાગે છે આ 10-15 વખત પ્રાર્થના ધ્યાન હું વાંચી ગયો છું, દર વખતે નવું નવું સમજાતું ગયું છે, નવું નવું. અને હવે તો પાછું એવું થઈ જાય છે કે અત્યાર સુધી મને નહોતું સમજાવ્યું, એ આપણે અહીંયા સમજતા વખતે મને સમજાવવા લાગે છે. ઇટ ઇઝ ટોટલી ફ્રેશ ટુ મી, મને પોતાને ખબર હોતી નથી કે આ પ્રકારના આ અર્થો છે. આજે જ્યારે વાત કરવા લાગ્યો ત્યારે જ્યોતિ જ્ઞાન અને શક્તિ આ ત્રણ શબ્દો શા માટે વાપર્યા છે એ મને આજે સમજાયું. અત્યાર પહેલાં મને એ તો સ્પષ્ટ નહોતું, આજે આ ક્ષણે સમજાયું મને. ઇનફેક્ટ એવું છે કે આપણે બધા એકસાથે સમજી રહ્યા છીએ આ વસ્તુ. મારામાં કંઈ ક્ષમતા નથી કે હું તમને સમજાવી શકું, પરંતુ જે કંઈ આપણને અનુભૂતિ દ્વારા સાધના દ્વારા સમજાતું હોય છે એ આપસમાં આપણે આપલે કરી વિચારો નહીં તો આપણું જ્ઞાન આપણું સાધના સાચા માર્ગે રહેશે, ખોટા માર્ગે આડ માર્ગે નહીં જાય. શુદ્ધતમ સ્વરૂપે આપણે સાધના કરી શકશું અને જેટલું શુદ્ધતમ સ્વરૂપે સાધના કરશું એટલા આપણા સાધનામાં વિક્ષેપો ઓછા આવશે. જ્યારે આપણી સાધના ખોટા માર્ગે જવા લાગે છે ત્યારે સંકટ આવવા લાગે છે સાધનામાં, ત્યારે જ અવરોધો આવે છે જીવનમાં તમને પાછા વાળવા માટે. જેમ ભરવાડો હોય છે ને, ગેટુ આડ માર્ગે જાય ત્યારે જેને ફટકો મારે છે, સીધે માર્ગે જતો હોય ત્યાં સુધી જરાય વાત નથી કરતો. એ જ પ્રકારે પ્રક્રિયા આપણી સાધનામાં થતી હોય છે. તમે ખોટા આપણે ખોટા આડ માર્ગે જઈએ ને ત્યારે જ ફટકો બેસે છે આપણને બરાબર, અને ત્યારે ચેતી લેવાનું છે કે આપણે ક્યાંક ભૂલ કરી છે. અને સમજતા થશું ને એ ભૂલ પકડાઈ જશે, પોતાને મને સમજાશે, અંદરથી અંતરાત્મા તમને કહેશે કે અહીંયા આપણી ભૂલ છે એવું લાગે છે અને શું કરવું એનું સમજણ તમને આવશે. એ વખતે પ્રકાશ દેખાશે. પ્રકાશ એટલે ઝબકારો, ક્યાંક હું ભૂલ કરી રહ્યો છું. આ ઝબકારો જે થાય છે ને એ પ્રકાશ હોય છે. પછી એ સુધારવું કેમ, એનું જે અંતર માર્ગદર્શન અંદરથી ઉગી નીકળે છે ને એ જ્ઞાન હોય છે, સમજણ હોય છે. અને પછી એ સમજણ પ્રમાણે એ જ્ઞાન પ્રમાણે સાધનાને ઢાળવાની શક્તિ પણ તમારામાં આવી જાય છે. જ્યોતિ, જ્ઞાન અને શક્તિ આ ત્રણ તબક્કામાં આપણને માર્ગદર્શન આપવામાં આવે છે. અહીં આપણે આજે વિરમીએ. એક